તારીખ 18/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 અને 450 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 159.
અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. આરાધવા એટલે ઈશ્વર અમલ કરવો એમ કેવું છે, વિચારવા એમ નહીં પણ અમલ કરવો એનો. એમ વિચારીને જેમ બને તેમ અપ્રમત્તતાને એટલે જેમ બને તેમ જાગૃતિને આરાધવી, પરસ્પરના સમાગમમાં પ્રવર્તવું, વિશેષપણે નિવૃત્તિ ક્ષેત્રે જઈને પણ સમાગમ રાખવો, કેમકે ત્યાં કોઈ બીજી એકબીજાને કોઈને કોઈને કામ આવી જાય ને ચાલ્યા જાય ને એવું બનતું નથી. ત્યાં તો બધું છોડીને 100-200 માઇલ 100-150 માઇલ દૂર જવાનું બને, કંઈથી વધારે દૂર જવાનું બને, ત્યારે બીજા કામનો પ્રકાર ઉત્પન્ન થતો નથી. એટલે એક ધારું એક લયથી આ વિષયની અંદર વિશેષ રસથી પ્રવર્તવું હોય તો એ રીતે આરાધવું બને છે. એ કારણે નિવૃત્તિ ક્ષેત્રને એટલો પણ સંતોષ લેવા યોગ્ય નથી કે અહીંયા આપણે રોજ સમાગમ કરીએ છીએ એટલે હવે નિવૃત્તિ ક્ષેત્રમાં જવાની કાંઈ આવશ્યકતા નથી. આપણે તો નિયમિત સમાગમ, નિરંતર સત્સંગ ચાલે છે, નિયમિત સત્સંગ ચાલે છે. નિયમિત સત્સંગ ચાલતો હોય તો પણ અમુક સમયે નિવૃત્તિ ક્ષેત્રમાં જવું યોગ્ય છે. અને પ્રવૃત્તિમાં એવું ન થાય ત્યારે પ્રવૃત્તિની અંદર ઉપેક્ષા ભાવે ઉદાસીન ભાવે પ્રવર્તવું, નિરસ પરિણામે પ્રવર્તવું. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, હવે પોતાના વિશે લખે છે, જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારાથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે. અત્યારે જે ઉદયમાં અમે છીએ એ પાછલા બારણેથી નીકળી જઈએ એમ કહે છે ને ભાઈ, આગળના બારણેથી લોકો નહીં જવા દે, પાછલા બારણેથી ચાલ્યા જઈએ તો કે એ પણ એવી પણ પરિસ્થિતિ નથી. એવી રીતે ઉદયમાં અમે અત્યારે રહેલા છીએ કે બીજા દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે. વેદવા યોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ, એનો ભોગવટો અનિવાર્ય જાણીને તેને અનુસરીએ છીએ એટલે પ્રવર્તિનામાં જોડાઈએ છીએ. તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિશે જીવવું ને તેવું સ્વાસ્થ્ય છે, આ પરિણતિનું સ્વાસ્થ્ય છે, શરીરનું નહીં. આત્માકાર જે પરિણતિ છે એ આત્માકાર પરિણતિનું સ્વાસ્થ્ય નબળું પડ્યું છે, ઉદયમાં રહેવું પડે છે, ઉદયના કાર્યો કરવા પડે છે, માટે અમારું સ્વાસ્થ્ય નબળું પડે છે આત્માને વિશે એ પ્રકાર નથી. અવ્યાબાધ સ્થિતિ, આત્મા જે અવ્યાબાધ સ્વરૂપ છે, તદાકાર જે પરિણામની સ્થિતિ, એ સ્થિતિને વિશે તો જીવવું ને તેવું સ્વાસ્થ્ય છે, પ્રવૃત્તિ કરતાં પણ એમાં હાનિ થતી નથી. હાનિ તો થતી નથી પણ ખરેખર તો વૃદ્ધિ થતી જાય છે એમ છે. હાનિ નથી થતી, હાનિ ઉદય ભાવોની થતી જશે, અવ્યાબાધ સ્થિતિની તો વૃદ્ધિ થતી જશે અને હાનિ તો ઉદય ભાવની થતી જશે. કેમ કે બળવાન સ્થિતિ છે એ અંતર પરિણતિની છે, ઉદયના પરિણામોમાં બળવાનપણું નથી. એ તો જેની કેળ ભાંગી ગઈ હોય અને જે અશક્ત થઈ જાય એવા ઉદયના પરિણામમાં પોતે અશક્ત થઈ ગયા છે જ્ઞાની. આજે આ 8મું પત્તું લખીએ છીએ એટલે એક જ તારીખમાં 8મું પુષ્કાળ લખે છે, એનોથી આખો એક પત્ર સંકલિત કર્યો લાગે છે. આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. આ પત્રો જે આજે લખાણા છે એ તમારા લોકોને વિશેષ વિચારવા માટે માર્ગદર્શનનો વિષય ઘણો લીધો છે. શું ઘણો સરસ એ કોઈ એવો જ વિકલ્પ ચાલ્યો છે કે હું મોક્ષોને યાદ કર્યા છે અને એક પોસ્ટકાર્ડ લખાઈ ગયો, વળી વિકલ્પ આવ્યો એટલે બીજું લીધું, ચાલો લાવો હજી થોડું લખી નાખીએ. એમ વિકલ્પ લંબાણો છે તો 8 પોસ્ટકાર્ડ દેખા છે, ન લખે તો 15 દિવસ સુધી એકેય ન લખે, આવેલા પડ્યા જવાબ ના આપી શકે, એવું સહજ સ્થિતિ છે. એ રીતે વર્તે છે ચિત્ત, એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. શું કહે છે? એ પણ એવા ઉદયવાળું ચિત્ત વર્તે છે કે વિકલ્પ તમારો આવે છે તો એ પછી પત્ર લખાય છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે, આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. સહજ ઉદયની પ્રવૃત્તિ છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અમારી આવી દશા છે તો પણ અમે નિવૃત્તિને ચાહીએ છીએ, અમે પણ સત્સંગને ઈચ્છીએ છીએ, મુનિઓ પણ સત્સંગને ઈચ્છે છે, તો પછી તમે સત્સંગની કામના રાખો, તમને રાખવી ઘટે એમાં શું આશ્ચર્ય છે? તમારે તો ઘણી જરૂર છે અમારા કરતાં. એમ અમે અલ્પ આરંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપીએ ઈચ્છીએ છીએ. પ્રવૃત્તિ કરીએ છીએ એટલે આરંભને પરિગ્રહ વધારવા માટે કરીએ છીએ એવી ઈચ્છાથી કરતા નથી. અમારી ભાવના તો અલ્પ આરંભને અલ્પ પરિગ્રહવાની છે, પ્રારબ્ધ અનુસાર કરીએ છીએ, પણ નિવૃત્તિને ઈચ્છીએ છીએ. નિવૃત્તિની ભાવના સહિત પ્રવૃત્તિમાં રહેવા ઈચ્છતા નથી. મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી, કેમ કે એ ક્ષેત્ર એવું છે કે જેટલો આરંભ પરિગ્રહ વધારવાનો જીવને ભાવ થાય એવા એવા પ્રસંગો ત્યાં મળી રહે છે. કામ કરવાવાળો હોય તો પૈસા દેવાવાળા મળી રહે છે, ભાઈ તમે કામ કરતા હોય તો અમે રોકાણ કરશું, પણ કરો, મોટા પાયા ઉપર ધંધો શરૂ કરો. પણ મહત પરિગ્રહમાં પડતા નથી, મહત આરંભમાં પણ પડતા નથી. તો પછી તમારે એટલે કોઈ પણ મુમુક્ષુને, આ તો પત્ર લખે છે પણ બધા મુમુક્ષુને માટે લાગુ પડે છે, કે તો પછી કોઈ પણ મુમુક્ષુને તેમ વર્તવું ઘટે એમાં કાંઈ સંશય કર્તવ્ય નથી. એ 609માં પણ વાત એમણે લીધી છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સત્સંગ એટલે આ જ સત્પુરુષ છે અને એના સંગ, એનો સંગ મારે કરવા યોગ્ય છે એવી એ પ્રકારની ઓળખાણ થવી જીવને બહુ કઠણ છે, દુર્લભ છે. પ્રાય જીવ ઓગે ઓગે સત્સંગ કરે છે, ઓળખાણથી નથી કરતા. ઓળખાણ થવી ઘણી દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થયે, નિશ્ચય કરી આ જ સત્સંગ એટલે કે સત્પુરુષ છે એવો સાક્ષી એટલે ખાતરી ભાવ ઉત્પન્ન થયો હોય, પ્રતીતિ ભાવ ઉત્પન્ન થયો હોય, સાક્ષીનો અર્થ અહીંયા એ છે, તો તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને પ્રવૃત્તિને સંકોચવી, જે કાંઈ પ્રવૃત્તિ હોય એ ઓછી કરી નાખે. સત્સંગમાં વધુ સમય ફાળવી શકાય એના માટે એણે ચાલતી પ્રવૃત્તિને માં સંકોચ કરવો, સંક્ષેપ કરવો, ઘટાડવો, પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા, જોવા એમ નહીં પણ તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા, જોઈને પરીક્ષણ કરવા, ગુણ ન જોવા. મેં હું હવે આ પહેલાં આમ નહોતો કરતો ને હવે આમ કરું છું એમ ન જોવું. પોતાની પહેલાં જે નીચેની દિશા હોય એની સાથે સરખામણી કરીને વિચાર ન કરવો. ચાલતા પરિણામમાં રાગ દ્વેષ મોહ થાય છે એને જોવા, તીક્ષ્ણ ઉપયોગ કરીને જોવા, અને તે સત્સંગને એટલે પ્રત્યક્ષ સત્પુરુષના યોગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ એટલે રાગ થવા દેવો યોગ્ય નથી. કોઈને એવું બને કે ભાઈ અમારે તો હવે ધંધા માટે અહીંથી સ્થળ છોડી અને હવે કાંઈક દૂર જવું પડે એમ છે, ઓકે, એવું ન કરવું. જો કોઈ સત્પુરુષનો યોગ બાજતો હોય તો હંમેશને માટે આજીવિકા અર્થે દૂર જવું પડતું હોય તો પણ ન જવું. કાંઈક બીજી ત્રીજી એનો પ્રવૃત્તિ કરીને દૂર ન જવાય એ રીતે પ્રવૃત્તિને ગોઠવી લીધી, એની સીમા ક્યાં સુધીની લીધી, હદ ક્યાં સુધીની ગણી, કે તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય એટલો બધો અભિપ્રાય એનો એ હોવો જોઈએ. પછી પરિણામમાં થોડો આચરણની અંદર ફરક પડશે, પણ અભિપ્રાય તો એ એટલો આવી જવો જોઈએ કે દેહ ત્યાગ થતો હોય તો પણ સત્સંગથી દૂર થવું નથી. તેમ પ્રમાદે અથવા રસ ગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વિધિ ગોપવું ઘટે નહીં. આ બધી સત્સંગ કેવી રીતે આરાધવો એનું માર્ગદર્શન છે 609માં. એટલે એમ કહે છે કે અમે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ અને નિવૃત્તિને ઈચ્છીએ છીએ, મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી, તો પછી તમારે તેમ પ્રવર્તવું ઘટે એમાં કાંઈ સંશય કર્તવ્ય નથી. એમાં કહેવાની જરૂર નથી કે તમે પણ એમ પ્રવર્તો. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સમજતું નથી. લગભગ જેઠ મહિનાની અંદર આ પત્ર છે અને ચોમાસામાં લગભગ એ શ્રાવણ ભાદરવો આસો એ દિવસોમાં એ નિવૃત્તિ ક્ષેત્રમાં આવતા હતા અને ખંભાત બાજુના જ કોઈ ક્ષેત્રમાં આવતા હતા એટલે એ લોકોને નજીક પડે. ખંભાત છે, વડવા છે, રાળત છે, આજુબાજુમાં એ બધા અગાસ અને આજુબાજુના કાવીઠા ને એ બધા ક્ષેત્રોમાં એ જતા હતા. પણ એમ લખ્યું છે કે હજી કાંઈ નક્કી નથી થયું કે ક્યારે અમે એ બાજુ આવશું, એટલે ચોક્કસ નિયમિત એટલે ચોક્કસ વખત લખી શકાય એમ સૂચતું નથી. એ જ વિનંતી. એ પત્ર અહીંયા પૂરો થાય છે. 450મો પત્ર છે સુભાગભાઈ ઉપરનો. સુભાગભાઈ આર્થિક પરિસ્થિતિમાં ચિંતામાં રહેતા હતા. નબળી આર્થિક પરિસ્થિતિ, ઘણી નબળી આર્થિક પરિસ્થિતિ હોવાને લીધે ચિંતામાં રહેતા હતા. એટલે મથાળું બાંધ્યું છે દયારામજીના એક પદનું, અન્ય મતના એક પદ થઈ ગયા, ભક્ત થઈ ગયા દયારામ. જીવતું શિદને સૂચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તો સિદ્ધ જો સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ત્યાં ઈશ્વર કરતાને એ લોકો સ્વીકારે છે અને એમાં જે તે ઈશ્વરના અવતાર હોય, નજીકના અવતાર હોય, એ સંબંધે વિશેષ પ્રકારે પદ રચે છે. એટલે શ્રી કૃષ્ણને ઉદ્દેશીને વાત છે. કે તું શા માટે ચિંતા કરે છો? સૂચના એટલે ચિંતા કરવી, એ જે બધું કરવું છે એને કરવું છે, તારે કાંઈ કરવું નથી. એને કૃષ્ણને કરવું હોય એમાં તારે વાંધો લેવાની ક્યાં જરૂર છે? તે જ્યારે કૃષ્ણને ધણી તરીકે સ્વીકારી લીધા છે તો એને કરવું હોય એ કરે, તારે ચિંતા કરવાની જરૂર નથી. એમ જીવને, પોતાના જીવને ઉદ્દેશીને અને પોતાના મનને ઉદ્દેશીને બે કડીમાં ટાંકી છે અહીંયા. એ એમની માનસિક પરિસ્થિતિને હળવી કરવા માટે વાત છે, એ યુક્તિ છે. અન્ય મતમાં વિજ્ઞાન નથી એટલે એ રીતે વિજ્ઞાનના અભાવમાં બુદ્ધિ જેટલી કામ કરે એ પ્રમાણે બુદ્ધિ અનુસાર યુક્તિઓનો ગોઠવણી છે ત્યાં, કે જેથી કરીને પોતાના પરિણામ, વિભાવ પરિણામ તીવ્ર ન થાય, મંદ રહે, એ બધી યુક્તિઓ ગોઠવેલી છે. પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ યોગવાળા થઈ ગયા છે. પૂર્વે જે જ્ઞાની પુરુષો થઈ ગયા છે એમાં કેટલા જ્ઞાની પુરુષોને રિદ્ધિ સિદ્ધિનો યોગ હતો, એવા પણ જ્ઞાની પુરુષો થઈ ગયા છે કે જેને લોકો ચમત્કાર સમજે એવી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થઈ હોય, એવા પણ જ્ઞાની પુરુષો થયા છે, સમ્યક જ્ઞાની પુરુષો. એ તો અજ્ઞાની જીવોને પણ એવી મંત્રતંત્ર આદિની રિદ્ધિ સિદ્ધિ હોય છે, જ્ઞાની પુરુષોને પણ હોય છે, એટલે એનું કોઈ મહત્વ નથી. પણ કોઈ જ્ઞાનીને જ હોય ને અજ્ઞાનીને ન હોય, અજ્ઞાનીને જ હોય ને જ્ઞાનીને ન હોય, એવો કોઈ એમાં નિયમ નથી. અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે સુભાગભાઈએ, સુભાગભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી એટલે આવા વિચારો પણ આવતા હતા, કેમકે શ્રીમદજીના વિશે એક મોટી હવા હતી કે આ કોઈ ચમત્કારિક પુરુષ છે, આમની પાસે ઘણી રિદ્ધિ સિદ્ધિ છે, લબ્ધિધારી છે, કેમ કે એમના વિચારો બહુ નાની ઉંમરથી અસાધારણ વિચારધારા હતી. કોઈ પણ વાત વ્યક્ત કરતા તો સામાન્ય બુદ્ધિમાન મનુષ્યથી પણ બહુ દૂર નીકળી જાય એવું એમનું વક્તવ્ય અને વિચારધારાઓ હતી. તો કહે છે કે પૂર્વે જ્ઞાની પુરુષો થઈ ગયા, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાની પુરુષો સિદ્ધિ યોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે, લોકોમાં આ પ્રચલિત વાયકા છે, તે સાચું છે કે ખોટું? આવો એક પ્રશ્ન પૂછ્યો છે. જોકે એમને તો એ જ આ વાત આવી કરે એ જ ગમતું નથી, આવા પ્રશ્નો કરે એ પોતે પસંદ કરતા નથી, પણ એમને પોતાને વિકલ્પ રહી જાય છે પોતાની નબળી પરિસ્થિતિને લીધે, કે આવી વાત સાચી હશે કે ખોટી એમ આપનો પ્રશ્ન છે, અને સાચું સંભવે છે એમ આપનો અભિપ્રાય છે. પોતે પ્રશ્ન પણ પૂછ્યો છે, સાથે સાથે પોતાની માન્યતા પણ વ્યક્ત કરી છે, એ એમની સરળતા છે. નહીંતર શું કરે માણસ? પોતાની માન્યતાને મનમાં રાખે, ગુપ્ત રાખે, અને સામાનો અભિપ્રાય પૂછી લે કે તમે શું માનો છો, પોતે ન કહે હું શું માનું છું એ ન કહે, પછી જવાબ જોઈને કેવી રીતે પછી પોતાની માન્યતા વ્યક્ત કરવી, ન વ્યક્ત કરવી, સાચી વ્યક્ત કરવી, ખોટી વ્યક્ત કરવી, એનો વિચાર કરીને માયાચારથી પ્રવર્તે છે, અસરળતાથી પ્રવર્તે છે. લોકો એને બુદ્ધિવાળા કે, હોશિયાર કે, કેવા કે, વિચક્ષણ કે, પણ એ બધા પરિણામ અસરળતાના છે. સુભાગભાઈના પરિણામ બહુ સરળતાના હતા. એટલે પોતે પ્રશ્ન ઉઠ્યો છે એ પણ લખ્યો છે, પોતાનો એ વિષયક જે અભિપ્રાય છે ઘડાઈ ગયેલો એ પણ વ્યક્ત કરી દીધો છે, કે હું એમ માનું છું કે આ લોકકથન સાચું લાગે છે. હે, હા, હોશિયાર માણસો એવું કરે, વાતચીતની અંદર પહેલાં સામાને બાંધે, શું પછી પોતાને જે કહેવું હોય કે ત્યાં સુધી ન કે, પહેલાં પેલાને બાંધી લઈએ બરાબર, શું એ બધો પ્રકાર લૌકિક. હે, હા, વિચક્ષણતા માને, હોશિયારી માને, બુદ્ધિમત્તા માને, પણ એ બધા પરિણામ સરળતાના નથી પણ અસરળતાના પરિણામ છે અને પોતાને નુકસાન કરનારા પરિણામ છે. આ તો નાની નાની વાતમાં કેટલું સમજવાનું મળે. મુમુક્ષુ છે ને, એક ઉચ્ચ કોટીના મુમુક્ષુ છે તો એ સત્પુરુષ સાથે કેવી રીતે વર્તે છે, પાઠાફેર વાત કરતા નથી, ખોટી વાત કરતા નથી, મનમાં રાખીને અજાણ્યા હમાને સત્પુરુષને રાખતા નથી, પણ જેવું હોય એવું પોતાનું પોતાની પક્ષની પોતાની બાજુની વિષય ખુલ્લો કરી નાખે છે. આમ છે એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત જોવામાં આવતું નથી આવા જ્ઞાની પુરુષોના ના એમ કે રિદ્ધિ સિદ્ધિના યોગ અત્યારે પ્રત્યક્ષ જોવામાં આવતા નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે. તો અત્યારે કોઈ એવું હશે કે નહીં હોય એમ પૂછાયું છે. શું એની જિજ્ઞાસા પોતાને બતાવી છે કે અત્યારે કોઈ આવા જ્ઞાની રિદ્ધિ સિદ્ધિવાળા છે આપના ખ્યાલમાં, છે કોઈ એમ? તું થોડો પ્રતિબંધ મૂકેલો હતો ને કે એવી વાત તમારે અમારામાં અમારી પાસે ન કરવી, એટલે પૂછ્યું કે કોઈ આપના ખ્યાલમાં છે, બીજું કોઈ છે, કંઈ દેખાય છે એમ. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિ યોગ હોય છે. હવે પોતે જવાબ આપે છે કે કેટલાક માર્ગાનુસારી પુરુષોને પણ એવો સિદ્ધિ યોગ હોય છે, કેટલાક અજ્ઞાન યોગીઓને પણ એવો સિદ્ધિ યોગ હોય છે. યોગી કહેવાય, સિદ્ધિ હોય પણ જ્ઞાન ન હોય, સમ્યક જ્ઞાન ન હોય, એવા અઠ યોગથી સિદ્ધિ સાધેલી હોય છે. માર્ગાનુસાર એટલે માર્ગ પ્રાપ્ત કરવામાં જેની યોગ્યતા ઠીક છે, માર્ગને અનુસરવાને લાયક છે, મોક્ષ માર્ગને અનુસરણ કરવાની પૂર્વ ભૂમિકામાં લાયક છે, એની યોગ્યતા છે, એ યોગ્યતા સૂચક છે. અને એ અન્ય મતમાં પણ હોય છે, એવી એવી યોગ્યતા અન્ય મતિમાં પણ હોય છે. એને સાચી ચીજ સામે આવે તો એકદમ અંગીકાર કરી દે છે અને ઝડપથી પ્રગતિ પણ કરી શકે છે. જે જૈન મતમાં આવેલા એ તો ચરમ શરીરી હતા, માર્ગાનુસારી નતા પણ ચરમ શરીરી હતા, એ તો એ જ ભવે ગયા છે મુક્તિમાં. એમની તો વાત માર્ગાનુસારીમાં ન લેવાય, માર્ગાનુસારી થોડા દૂર હોય છે, પછી મોક્ષ માર્ગમાં આવતા પણ એને કદાચ બીજો ભાવ પણ લાગે. આ તો તરત જ હા મિથ્યાત્મમાં હતા, ગ્રહિત મિથ્યાત્મમાં હતા, પણ એ તો સમ્યક દર્શન લીધું કે મુનિપણું લીધું વારવાર, અને મુનિપણું લીધું કે એ ભવે મોક્ષ લીધો સાથે સાથે, એને માર્ગાનુસારે શું કહે, એ નાની પદવી ગણાય એમના માટે. બનારસીદાસ માર્ગાનુસારીમાં ના ગણાય, ના બનારસીદાસ પણ એને માર્ગાનુસારીમાં નથી ગણ્યા, એમના ગ્રંથ વાંચવા એમ લીધું છે. સુંદરદાસ પ્રીતમ અખા કબીર એને માર્ગાનુસારી લખ્યા છે. શું અને કોના કોના ગ્રંથ વાંચવા, એમાં આનંદ ગંજી બનારસીદાસને લીધા છે. આત્માનો મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથો, એ ગ્રંથોના રચયિતા આ લોકો છે એમ. અને બનારસીદાસ વિશે તો એક જગ્યાએ લખ્યું છે કે બનારસીદાસને આત્મજ્ઞાન હતું, એ જ્ઞાની થઈ ગયા એમ કરીને પોતે ચોખવટ કરી છે. બનારસીદાસ વિશે તો એમણે ચોખવટ કરી છે. કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગી પુરુષોને વિશે પણ સિદ્ધિ યોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિયોગ આદિને અજ્ઞાન યોગે સ્ફૂર્ણ આપવાથી તે પ્રવર્તે છે. આ સિદ્ધિયોગ માર્ગાનુસારી જીવોને પ્રાપ્ત થવો કે અજ્ઞાન યોગીને પ્રાપ્ત થવો સા કારણે બને છે એનો પણ ખુલાસો કરી નાખ્યો. કે કોઈ માર્ગાનુસારે જીવના ચિત્તની સરળતા એટલી અત્યંત હોય છે. લ્યો, આ મુખ્ય ગુણ માર્ગાનુસાર પુરુષનો આ છે, સરળતા હોય છે વિશેષ કરીને. એ કારણે અથવા કોઈ અજ્ઞાન યોગીને સિદ્ધિ યોગની સ્ફૂર્ણ આપવાથી, એ રિદ્ધિ સિદ્ધિ માટે જ કોઈ તપશ્ચર્યા કરે છે, કોઈ અનુષ્ઠાનો કરે છે, એવી રીતે કોઈ સાધના માટેની કોઈ કઠણ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, તો એ અજ્ઞાન દશામાં પણ એવો સિદ્ધિ યોગ પ્રાપ્ત થાય છે એવું બને છે. એટલે એ હેતુથી કરેલું હોય છે, એને સ્ફૂર્ણ આપવાથી, એટલે એવા હેતુથી એવા છે, તે પ્રવર્તે છે. સમ્યક દ્રષ્ટિ પુરુષો કે જેનો ચોથા ગુણ ઠાણે સંભવ છે, જોયું, સ્પષ્ટ વાત કરી. સમ્યક દ્રષ્ટિ એને કહીએ કે જે ચોથા ગુણ સ્થાને હોય છે, સંભવ છે એટલે હોય છે, તેવા જ્ઞાની પુરુષોને વિશે ક્વચિત સિદ્ધિ હોય છે, ક્યારેક જ હોય છે, બધાને હોય એમ નથી, ક્વચિત સિદ્ધિ હોય છે અને ક્વચિત સિદ્ધિ હોતી નથી, બે વાત સ્પષ્ટ કરે છે. જેને વિશે હોય છે તેને તે સ્ફૂર્ણા વિશે પ્રાય ઈચ્છા થતી નથી. આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે કે જે સમ્યક દ્રષ્ટિ મહાત્માને પોતાને સિદ્ધિ યોગ વર્તતો હોય તો પણ તેને તેની સ્ફૂર્ણા, એ સિદ્ધિ યોગને તરફનો પુરુષાર્થ કરવો, સ્ફૂર્ણા એટલે પુરુષાર્થની સ્ફૂર્ણા, તેમને વિશે ઈચ્છા થતી નથી કે હું કાંઈક આનો પ્રયોગ કરું, બીજાને મારી સિદ્ધિ દેખાડું અથવા મારી સિદ્ધિથી બીજાને હું લાભ કરું, એવી ઈચ્છા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને થતી નથી, પ્રાય થતી નથી. હું કોઈ સંજોગોમાં એવું બને છે, થાય છે, કોઈ સંજોગોમાં પણ એવા સંજોગો હોય છે કે જ્યાં શાસનની પ્રભાવનાનો કોઈ પ્રસંગ હોય અને કોઈ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને સિદ્ધિ યોગ હોય અને મોટી પ્રભાવનાનું કોઈ કારણ હોય કે આખું રાજ નમી જતું હોય, આખો દેશ નમી જતો હોય, આખા રાષ્ટ્રમાં એના ઉપર અસર થતી હોય, તો ક્યારેક વિકલ્પ એવો આવે છે. અથવા કોઈ વાર શાસન ડૂબતું હોય, એવા કોઈ ઉપસર્ગ કરનારા નીકળી પડે કે શાસનને ખેદાન મેદાન કરતા હોય, ત્યારે પણ ક્વચિત વિકલ્પ થાય, એ સિદ્ધિનો પ્રયોગ કરી બેસે છે. એવા કોઈ વાર અસાધારણ પ્રસંગોમાં એવો વિકલ્પ ઉઠે ખરો સમ્યક દ્રષ્ટિને, બાકી પ્રાય એમને એવી ઈચ્છા થતી નથી. અને ઘણું કરીને જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદ વશપણે હોય તો થાય છે, એટલો પ્રમાદ ગણવો ત્યાં, જે કાંઈ બીજાના લક્ષ્ય એ સિદ્ધિ યોગનો પ્રયોગ કરવાનો વિકલ્પ થયો તો એટલો પ્રમાદ ગણવો, એ પ્રમાદવશ થયું છે. જો આત્મ સ્વરૂપમાં અપ્રમત ભાવે સ્થિર થાય તો એ પ્રકાર ઉપજતો નથી. છે બહુ વિશાળ વિચારણા હતી ને એમને, તો બહુ પહોંચતી જ્ઞાનની કોઈ વાત લક્ષ્ય બાર, આખું શાસન ચલાવે એ વાત, પુણ્ય યોગ નહોતો. જુઓ આ વિધિની વિચિત્રતા, પુણ્ય યોગ નહોતો, નહીતર જૈન શાસન ચલાવે એવા સમર્થ પુરુષ હતા. નાની ઉંમરમાં જૈન શાસન ચલાવી શકે, શાસનની ધુરા સંભાળી શકે એવા સમર્થ પુરુષ હતા, પણ એવો કોઈ પુણ્ય યોગ નહોતો. પાછળથી ઘણા લોકોને આકર્ષણ થયું, એટલા લોકોને એમની વિદ્યતા વિદ્યમાનતામાં એટલી સંખ્યામાં આકર્ષણ નથી થયું જેટલી સંખ્યામાં એમના પત્રો વાંચીને, એમનું સાહિત્ય વાંચીને લોકોને આકર્ષણ થયું છે. આજે અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યત્વથી પડવાનું તેને ઘટે છે. આવું પણ બની જાય છે કે એવો પ્રયોગ કરવા જતાં સમ્યત્વથી પડી જાય. મુનિ તો પડે જ, મુનિ દશામાં તો એવી રિદ્ધિ સિદ્ધિ ઘણી પ્રગટ થાય, એવી એમની અંતરંગ દશાને લઈને બહારનો પુણ્ય યોગ બની જાય છે, પણ મુનિ તો સ્મરણ પણ કરતા નથી, એવી રિદ્ધિ સિદ્ધિનું સ્મરણ સુદ્ધા મુનિ તો કરતા નથી, પણ જો પ્રયોગ કરે, જેમ કે આ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે રક્ષાબંધનનો, મેં વિષ્ણુકુમાર મુનિને લબ્ધિ હતી અને 700 મુનિઓને બાળવાની વાત હતી ત્યારે એમને ઉપસર્ગ નિવારવા માટે વિકલ્પ આવ્યો તો મુનિ દિશા છૂટી ગઈ, મુનિઓ બચી ગયા પણ એમને પોતાની દિશા છૂટી ગઈ, વળી પાછા પુરુષાર્થ કરીને પાછા આવી જાય છે પોતે, પણ એ વખતે તો નુકસાન થયું, તે નુકસાન થયું, એ નુકસાનને કાંઈ નફો ગણાય નહીં. પ્રાય પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને પણ ઉત્તરો ઉત્તર શુદ્ધિ યોગનો વિશેષ સંભવ થતો જાય છે, કેમ કે ઉપર ઉપરની દશા છે ને, એટલે પ્રાય પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને પણ ઉત્તરો ઉત્તર શુદ્ધિ યોગનો વિશેષ સંભવ થતો જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદ આદિ યોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિશેષ સ્થિતિ થવી સંભવે છે, પડીને પહેલે ગુણસ્થાને આવી જાય, ચોથે ગુણસ્થાને પ્રયોગ કરવા જાય પહેલે ગુણસ્થાને આવે, પાંચમે પ્રયોગ કરે પહેલે ગુણસ્થાને, છઠ્ઠે પ્રયોગ કરે પણ પહેલે ગુણસ્થાને, પડીને આવી જાય સિદ્ધાર્થે, મિથ્યાત્મા આવી જાય. કેમ કે એ એક એવો પ્રકાર થઈ ગયો સિદ્ધિ યુગમાં વર્તવાનો કે જેને લઈને પુદ્ગળ પરિણામોનું મહત્વ વિધુ, એમ કેમ થાય છે, સિદ્ધિ તો સહેજે પ્રાપ્ત થઈ છે રિદ્ધિ સિદ્ધિ, હવે એનો પ્રયોગ કરે તો આધ્યાત્મિક નુકસાન કેમ થાય, અહીં તો સીધું આધ્યાત્મિક નુકસાન છે, ગુણસ્થાનમાંથી નીચે પડે છે. તો કે એ બધા સિદ્ધિ યોગને સંબંધ છે પુદ્ગળ પરિણામને સંયોગ સાથે, જે સંયોગોની ઉદાસીનતાથી ઉપેક્ષાથી અને ભિન્ન પડીને અધ્યાત્મની સાધના સાધી, એ સાધના સાધ્યા પછી એને ગૌણ કરીને સંયોગ અને પુદ્ગળ પરિણામોનું મહત્વ આપી દીધું તો આત્મા ગૌણ થઈ ગયો. ત્યાં જેને આત્મા ગૌણ થયો એના પરિણામ નીચે આવી ગયા, એ ગુણસ્થાનથી પડી જાય છે, મોક્ષ માર્ગથી ચ્યુત થઈ જાય છે. એટલે એ પહેલે ગુણ સ્થાને વિશેષ સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે દસમે ઘણું કરીને પ્રમાદનો અવકાશ ઓછો છે, કેમ કે નિર્વિકલ્પ દશા છે, ત્યાં વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી એટલે ત્યાં પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિ યોગનો લોભ સંભવ તો જાણે પ્રથમ ગુંઠાણે સ્થિતિ હોવી સંભવે છે, અગિયારમાંથી જાય વળી પહેલે આવી જાય, કોઈ ચોથે આવી જાય તો કોઈ પહેલે પણ આવી જાય છે. બાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે અને જ્યાં સુધી સમ્યક્ત્વ પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એક યોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી, આમ છે. ત્રણેય કાળનો સિદ્ધાંત બાંધી દીધો કે રિદ્ધિ સિદ્ધિની સામે જોતા નથી, સમ્યક દ્રષ્ટિ સમ્યક્ત્વ પરિણામી આત્માઓ મહાત્માઓ સિદ્ધિ ફિદ્ધિની સામે જોતા નથી, એ ઉકરડો છે, ઉકરડાની સામે જોવા જેવું નથી, આ એનો સીધો હિસાબ છે. અથવા દેવલોકમાં ગયા છે તો કેમ આયા આવતા નથી, એ તો એટલો ક્ષુદ્ર વિચાર છે કે કોઈ રાજા મહારાજાને એમ કહેવા બરાબર છે કે જરા ખાવણી લઈને અંજવારી કાઢી દો ને આ ઓરડો સાફ કરી દો ને, શું આ રૂમમાં કચરો પીડ્યો છે, જરાક હંજવારી લઈને હંજવારી હાવણી લઈને હંજવારી તો કાઢી દો, એવો ક્ષુદ્ર વિચાર છે. એ પોતાના પરમાત્માને સાધે કે બીજાની માથાકૂટમાં ઉતરે કોઈ માથાકૂટમાં ઉતરતા નથી. પણ શરીરનું મમત્વ નથી ને, શરીરથી ભિન્નતા ચિંતવી છે અને ભિન્નતા કરી છે, પછી એની યારે અભિન્નતા કરવાનો ક્યાં પ્રસંગ લાવે પાછા. જુદા પીડ્યા છે, મહાપુરુષાર્થે તો જુદા પીડ્યા છે શરીરથી. હવે એ પુરુષાર્થ ઉપર પાણી ફેરવવું છે, શું કરવું છે? રિદ્ધિ સિદ્ધિનો પ્રયોગ કરીને પુરુષાર્થ કરેલા કાર્ય ઉપર પાણી ફેરવવા જેવું થાય, શું? એટલે એમ કહે છે કે જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે, ગુણસ્થાન, અને જ્યાં સુધી જીવ સમ્યક પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એક યોગને વિશે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી જ નથી. સિદ્ધિ યોગની અંદર પ્રવૃત્તિ કરે જ નહીં, કામું જોવે નહીં. જે સમ્યક જ્ઞાની પુરુષોથી સિદ્ધિ યોગના ચમત્કારો લોકોએ જાણ્યા છે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરી તે સિદ્ધિ યોગ પરિણામ પામ્યા હોય છે. હવે શું કહે છે કે એવા પણ ઇતિહાસની અંદર પ્રસંગ બીના છે કે જ્ઞાની જ્ઞાની રહ્યા હોય અને કોઈ સિદ્ધિ સિદ્ધિનો ચમત્કાર થઈ ગયો હોય. તો કહે છે કે એવા જે પ્રસિદ્ધ કોઈ ઇતિહાસની અંદર પ્રસિદ્ધ વાત હોય, લોકોએ જાણ્યું હોય કે આમ થયું હતું, આમ થયું હતું, તો તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી. સ્વભાવે કરીને તે સિદ્ધિ યોગ પરિણામ છે. એટલે કુદરતી એ ચમત્કાર થયા છે, પોતે ઈચ્છાથી એ ચમત્કાર નથી કર્યા, સહેજે સહેજે થયેલી વાત છે. કોઈ વખત તો બીજા દેવો આવીને પણ એવું કરે છે, જેમ કે આ સુદર્શન શેઠનો દ્રષ્ટાંત છે, એવો છે. બીજા દેવેને એ ચમત્કાર કરી નાખ્યો, અથવા સહેજે કોઈ કુદરતી રીતે ચમત્કાર થાય છે તો એ કોઈ પુણ્યયોગ એવો ઊભો થઈ જાય છે, પોતાના વિકલ્પ વગર અને પોતાની ઈચ્છા વગર, એ સહેજે સ્વભાવે કરીને, એટલે કુદરતી એમ લેવું. હા, સીતાજીને અગ્નિ પરીક્ષા થઈ જ છે. અગ્નિની અંદર શરીર બળ્યું નથી, પોતાનું સત હતું એટલે શરીર નથી બળ્યું, તો એ કુદરતી છે. પોતે ઈચ્છા નથી કરી કે મારું શરીર ન બળજો, પોતે તો જે રીતે ઉદય આવ્યો છે ઉદયને અનુસરી જાય છે, પણ સ્વભાવે કરીને એટલે પુણ્યયોગથી કુદરતી રીતે એવા સિદ્ધિયોગ પરિણામ પામ્યા હોય છે. બીજા કોઈ કારણથી જ્ઞાની પુરુષને વિશે તે સિદ્ધિ યોગ કહ્યો જતો નથી. બીજા કોઈ કારણથી એટલે પોતાની ઈચ્છાથી કોઈને બચાવવા માટે, કોઈના કારણે કોઈને મદદ કરવા માટે, ભક્તોને બચાવવા માટે, પોતાના આશ્રિતોને અનુયાયીઓને બચાવવા માટે એવું કંઈ કરતા નથી. એનું દુઃખ દૂર કરવા માટે પોતાના અનુયાયીઓ એનું દુઃખ દૂર કરી દે, જ્ઞાની પુરુષ એવી રીતે વર્તતા નથી. માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. જેને વચન સિદ્ધિ કહેવામાં આવે છે, એ સિદ્ધિ યોગને શું કહેવામાં આવે છે? વચન સિદ્ધિ. એવા ઘણા પ્રકાર છે, એટલા બધા એના પ્રકાર છે. આ 64 વૃદ્ધિધારીને તો પૂજામાં આવે છે મુનિઓને, પણ એથી ઘણા પ્રકાર છે, એ તો કેટલીક સંખ્યા બતાવી છે. બાકી એટલા બધા એના પ્રકાર છે, એમાંનો એક પ્રકાર વચન સિદ્ધિનો છે કે એમના મોઢેથી જે વચન નીકળી ગયું એ પ્રમાણે બને, કુદરતી જ એમ જ બનવાનું હોય, વચન એવું જ નીકળે. એમ તો માર્ગાનુસારી કે સમ્યક દ્રષ્ટિ પુરુષના અત્યંત સરળ પરિણામથી, એમ એનું કારણ છે સરળતા, પરિણામની સરળતાનું કારણ છે, તેમના વચન અનુસાર કેટલીક વાર બને છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદયે અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિ યોગ અલ્પકાળે ફળે છે. અજ્ઞાનપૂર્વક જેનો યોગ છે તેના તે આવરણના ઉદયે અજ્ઞાન સ્ફુરી તે સિદ્ધિ યોગ અલ્પકાળે ફળે છે. એ એવી જાતનો ઉદય હોય છે, જ્યાં સિદ્ધિયોગ ફળવાનો હોય છે અજ્ઞાની જીવને, ત્યાં તે પ્રકારના આવરણનો પ્રકાર ઉદય હોય છે અને ત્યાં તે પ્રકાર સિદ્ધિયોગનો પણ બની જાય છે. અજ્ઞાનપૂર્વકનો જેનો યોગ છે એટલે અજ્ઞાની જીવને પણ સિદ્ધિયોગ ફળે છે, તો એ જાતનો કોઈ ઉદયનું જ કારણ છે ત્યાં, એ પુણ્યોદય એ જાતનો છે. જ્ઞાની પુરુષથીને તો માત્ર સ્વાભાવિક સ્ફૂરે જ ફળે છે, શું અને અજ્ઞાન પણ એ સ્ફૂરે છે એટલે ઈચ્છા એ કરીને સ્ફૂરે છે અજ્ઞાની જીવને. જ્ઞાનીને ઈચ્છાપૂર્વક નથી, સહેજે કોઈ સ્ફૂર્ણા થઈ જાય ને બોલી જાય તો એ પ્રમાણે પણ બને છે. જ્ઞાની પુરુષથી તો માત્ર સ્વાભાવિક સ્ફૂરે જ ફળે છે, અન્ય પ્રકારે નહીં, અન્ય પ્રકારે નહીં એટલે ઈચ્છાપૂર્વક નહીં. જે જ્ઞાનીથી સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ અમે જે કરીએ છીએ તેવા અને તે આદિ બીજા ઘણા પ્રકારના ચારિત્રને પ્રતિબંધક કારણોથી મુક્ત હોય છે. શું કહે છે હવે? હવે પોતાની વાત કરે છે કે પોતે જે પ્રવૃત્તિ કરે છે એ ચારિત્રને પ્રતિબંધક કારણો છે. ગૃહસ્થની પ્રવૃત્તિ જે છે, કુટુંબ પરિવાર અને વ્યવસાયની પ્રવૃત્તિ છે, એ ચારિત્રને પ્રતિબંધક છે. જે જ્ઞાનીઓને સ્વાભાવિક સિદ્ધિયોગ પરિણામી હોય છે તે જ્ઞાની પુરુષ વિરક્ત હોય છે, બહારમાં પણ એની વિરક્તિ ઘણી હોય છે અને સિદ્ધિયોગ પરિણામી હોય છે. અમારી જેમ ચારિત્રને પ્રતિબંધક યુક્ત પ્રવૃત્તિમાં તેઓ હોતા નથી. કે જે કારણે આત્માનું ઐશ્વર્ય વિશેષ સ્ફુરિત થઈને મનાદિ યોગમાં સિદ્ધિના સ્વાભાવિક પરિણામને પામે છે, એટલે આત્માની વિશુદ્ધિ અને મનનો યોગ એ બધાનો મેળ ખાઈને કોઈ સિદ્ધિ યોગ ઉત્પન્ન થઈ જાય છે એમને. ક્વચિત એમ પણ જાણીએ છીએ કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિયોગ પરિણામી કર્યો હોય છે, તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે, એ આ શાસનનું કારણ હોય છે. આગળ વાત થઈ ને કે કોઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિયોગ પરિણામી કર્યો હોય છે તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે, એટલે આખા શાસનનું કારણ હોય તો ક્યારેક જ્ઞાની ચોથા ગુણસ્થાને, એ પણ છઠ્ઠા ગુણસ્થાનવાળા નહીં, ચોથા ગુણસ્થાનવાળે આવી રીતે છે એને એટલો વિકલ્પ સંભવે છે અને તે પણ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી, તો પણ એમને એ વાતનો પસ્તાવો છે, એ વાતનો ખેદ છે કે એમને એટલે સુધી પ્રવૃત્તિમાં જવું પડ્યું, એ સિદ્ધિયોગનો પ્રયોગ કરવો પડ્યો, એ વાતનો એમને ખેદ થાય છે. એટલે એ કાર્ય સંપૂર્ણ જ્ઞાન દશાનું નથી, સંપૂર્ણ જ્ઞાન દશાને સંપૂર્ણ રિદ્ધિ સિદ્ધિનો યોગ છે. જેમ કે અરિયંતને, અરિયંત દશામાં કોઈ રિદ્ધિ સિદ્ધિ નથી એ વાત નથી, છતાં એમને તો કોઈ પ્રયોગ થવાનો પ્રશ્ન જ નથી. એમ ત્યાં તો અરિયંત જ્યાં વિચરતા હોય ત્યાં દુર્ભિક્ષ ન હોય, દુષ્કાળ ન હોય, ચોરી લૂંટફાટ ન હોય, દારિદ્ર્ય ન હોય, અતિવૃષ્ટિ ન હોય, અનાવૃષ્ટિ ન હોય, કાંઈ ગડબડ ન હોય. કેમ કે એ તો એટલા બધા રિદ્ધિ સિદ્ધિના યોગ હોય છે કે વગર ઈચ્છા એ બધું એમ જ ચાલતું હોય છે, એમને કોઈ પ્રયોગ કરવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે કોઈ પ્રતિકૂળતા જ ઉત્પન્ન થતી નથી, એ સંપૂર્ણ જ્ઞાન દશા છે. અને નીચે ક્યારેક આવી પ્રવૃત્તિ થાય તો પણ એ સંપૂર્ણ જ્ઞાન દશાનું કાર્ય નથી, એટલું પણ કર્યું એ બરાબર નથી એમ કે છે. શું અમે જે આ લખ્યું છે તે બહુ વિચારવાથી સમજાશે તમને, તમે આના ઉપર ઘણો વિચાર કરજો. શું કે એને પ્રશ્ન ઉગ્યો છે ત્યારે એ પ્રશ્નનું સમાધાન પોતે એવી રીતે આપે છે કે એમને આ પ્રશ્ન ફરીને ઉગે નહીં પોતાના માટે, તો કેમ કે પછી પોતાની વાત કરશે કે હવે અમારી શું સ્થિતિ છે, કે અમે માર્ગાનુસારી નથી પણ અમે જ્ઞાની છીએ એમ કહેશે. જ્ઞાની હોવા છતાં અમે મુનિ નથી, ચોથે ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ છે. આ પત્રમાં એ વાત સ્પષ્ટ કરી છે એમણે નીચેના પેરેગ્રાફમાં. અને રિદ્ધિ સિદ્ધિ યોગની તો અમે વિચાર પણ કરતા નથી, ક્યારે એનું સ્મરણ પણ અમે કરતા નથી એ વાત કરી છે. અને શું કરવા કરીએ, એવું કરવાની જરૂર શું, અમે ને તમે કાંઈ દુઃખી નથી એમ કરીને વાત કરી છે કે અમે તમે કાંઈ દુઃખી નથી કે એનો વિચાર કરવો પડે. મારે ને તમારે કોઈ રિદ્ધિ સિદ્ધિથી બહારના સંયોગોની અનુકૂળતાઓ કરી લેવી એનો વિચાર કરવો પડે એવું ક્યાં દુઃખ છે આપણે, એમ કે એ વાત ક્યાં આપણે દુઃખી છીએ કે એનો એવો વિચાર કરવો પડે કે જેથી આત્માને નુકસાન થઈ જાય, એવું કોઈ દુઃખ નથી આપણને. એમ કરીને ત્રણ દાખલા લીધા છે. રામચંદ્રજીના વનવાસ શું નીચે છે ને, તમે અમે કાંઈ દુઃખી નથી, પેરેગ્રાફની છેલ્લી ત્રણ લીટી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી, કેમ કે કાંઈ સાધન લીધા વિના નીકળ્યા હતા કે નહીં. કોઈ ધન ધાન્ય પૈસા હારે લેવાના નહીં, કોઈ નોકર ચાકર સાથે લેવાના નહીં, એવી પરિસ્થિતિમાં નીકળ્યા હતા. પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી, કેમ કે એ તો વનવાસમાં હતા અને ઓલા કૌરવ હેરાન કરતા હતા, પાછળથી હેરાન કરવા મોકલતા હતા કોઈને ને કોઈને, એની એક ઘડીએ તમને નથી. અને ગત સુકુમારના ધ્યાનની એક પળ પણ નથી, ખોપરી હળગી હતી એમને એક પળે નથી. તમે શું કરવા આવો વિકલ્પ કરો છો, એટલે એનો તો વિચાર જ અમે તો કરતા નથી, એનો વિચાર અમને આવતો નથી, આવવાનો પ્રશ્ન જ નથી, એનાથી અમે ઘણે દૂર રહીએ છીએ. પોતાની જે ભાવની સ્થિતિ છે એને સ્પષ્ટ કરી છે નીચાના પેરેગ્રાફની અંદર, એકદમ સ્પષ્ટ કરી નાખી છે. શું પણ આ બધું જે એમણે વિસ્તાર લખ્યો છે એમાં પણ મુમુક્ષુ જીવને ઘણું સમજવાનું મળે એવું છે, કેમ કે જ્યારે જ્યારે સંયોગની પ્રતિકૂળતાઓ મુમુક્ષુ જીવને ઉત્પન્ન થાય છે ત્યારે ભૂલથી એ લપસે છે. કોઈ કોઈ મુમુક્ષુ જોશ જોડાવા જાય છે, જ્યોતિષ પાસે જાય છે, કોઈ મંત્રતંત્ર કરવાવાળા પાસે જાય છે, કોઈને એમ થાય છે કે આપણા ધર્મની અંદર કોઈ રિદ્ધિ સિદ્ધિવાળા ધર્માત્મા મહાત્મા હોય તો એ કાંઈક આપણને ફાયદો કરી દે તો સારું. અને કેટલાક સંપ્રદાયમાં તો આ વાસક્ષેપાદીની માન્યતા પણ એવી રીતે થઈ ગઈ છે કે આ કોઈ આપણા મહારાજ છે, આચાર્યો છે કે કોઈ રિદ્ધિ સિદ્ધિવાળા છે, એના હાથે જો આપણને કાંઈક માથામાં પડી જાય તો આપણને પછી કાંઈ વાંધો આવે. આ બધી વાતોનો આની અંદર ફેંસલો છે કે મુમુક્ષુ જીવે જેને આત્મકલ્યાણ કરવું છે એને આનો વિચાર કરવો નહીં. હોય છે જ્ઞાનીમાં હોય અજ્ઞાનીમાં હોય, આ કોઈ મોટી વાત નથી, રિદ્ધિ સિદ્ધિ હોવી એ કોઈ મોટી વાત નથી. કેટલાક સરળ પરિણામને કારણે પણ બને છે અને કેટલાક એવા કોઈ અજ્ઞાન યોગીની વાત હઠના તપથી પણ એ બધી રિદ્ધિ સિદ્ધિ બની શકે છે. પણ એ દિશામાં આગળ વધવું એ આત્માને અત્યંત અત્યંત નુકસાન કરવાનો માર્ગ છે, એ આત્માને લાભનો બિલકુલ માર્ગ નથી, એ વાત આ પત્રનો સારાંશ છે ખરેખર. કે આ રસ્તે કોઈ પણ પ્રતિકૂળતાના પ્રસંગે એ રસ્તાનો વિચાર વિકલ્પ કરવો નહીં કે એ બાજુ પરિણામને લંબાવવા નહીં જરાય તે. હું તો એમને લાલ બત્તી મૂકવી છે, વિચાર યોગ્ય છે સુભાગભાઈને, પણ એનો અર્થ એ છે કે સુભાગભાઈ જેવા પાત્રતાવાળા જીવને એવો વિચાર આવી જતો હોય તો બીજા સાધારણ મુમુક્ષુને પણ પ્રતિકૂળતાઓ આવે ત્યારે એવો વિચાર સહેજે આવી જાય તો એને એ દિશાની અંદર બિલકુલ આગળ વધવા જેવું નથી. નહીતર જ્ઞાનીને જે નુકસાનનું કારણ છે, મોક્ષ માર્ગી જીવને જે પડવાઈનું કારણ છે, એ મુમુક્ષુને તો કેટલું બધું આધ્યાત્મિક નુકસાનનું કારણ થાય કે જેને લઈને એ પોતાના નિરાલંબ નિરપેક્ષ આત્મતત્વના સમીપગામી પરિણામો ન કરી શકે, પામી તો ન શકે પણ એટલો બધો એ દૂર ચાલ્યો જાય કે એના સ્વરૂપની સમીપ જવું, સ્વરૂપ તો નિરાલંબ નિરપેક્ષ છે, એની સમીપ જવાના પરિણામ ન કરી શકે, એટલો હીન સત્વ થઈ જાય, એટલો પુરુષાર્થ એનો હીણો થઈ જાય, અને એનું વીર્ય એટલું હણાઈ જાય કે બહુ દૂર થઈ જાય, એ પુરુષાર્થની નજીક પણ ન આવી શકે એવી કોઈ ભયંકર સ્થિતિ પ્રગટે છે. એટલે એમને આ વિષયથી થોડી લંબાણથી ચર્ચા કરે છે, એના બીજા પડખાઓ ખોલ્યા છે કે આટલા આટલા પડખેથી આ વાત અમારા ખ્યાલમાં છે. જો સંક્ષેપમાં જવાબ આપી દઈએ તો કોઈ વાર એમ લાગે કે હવે એમને એ બાબતનો નહીં ખ્યાલ હોય એટલે ઉકેલી લીધી વાતને. ચારે પડખેથી વાતને ખોલી છે કે આવી રિદ્ધિ સિદ્ધિના કારણો જ્ઞાનીને વિશે, અજ્ઞાનીને વિશે, હઠયોગીઓને વિશે કેવી રીતે હોય છે, અને હોય તો એનો લાભાલાભનો પ્રકાર કેવો છે એ પડખા પણ ખોલ્યા. હવે એમ કહેશે કે અમે તો આનો વિચારે કરતા નથી, તો તમારે તો આનો જરા વિકલ્પ સપનામાં પણ આનો વિચાર તમારે કરવા જેવો નથી. એ વાત ઉપર એમને સરવાળે આવું છે નીચે કાંઈ સુધી.